તારીખ 5/5/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 385 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 319
શ્રી મદ્રાજચંદ્ર પત્ર 385 સૌભાગભાઈ ઉપરના પત્રમાં પોતાની અંતરંગ દશાનું વર્ણન એટલે પોતાનું હૃદય એમણે અવારનવાર ખોલ્યું છે. એવી જ કોઈ એમના પ્રત્યે એમને આત્મીયતા હશે એટલે પોતાના અંતરંગ પરિણામો સહજપણે બતાવી શકતા. સૂર્ય ઉદય અસ્ત રહિત છે. સૂર્ય છે એનો ઉદય અને અસ્ત થતો નથી. સૂર્ય પોતે કઈ નવો ઉદય થાય છે અને સૂર્ય પોતે આથમી જાય છે એવું તો કઈ બનતું નથી. માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદાને વિશે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. ચાલતો ચાલતો સાંજે દેખાતો બંધ થાય એટલે કે સૂરજ આથમી ગયો. વળી બીજે દિવસે દેખાવાનો શરૂ થયો એટલે કે સૂર્ય ઉગ્યો. સૂર્ય ઉગ્યો નથી ને આથમય નથી. બરાબર છે. એ તો જેવડો છે જેવો છે એવો ને એવો છે. આયા નથી તો બીજે પ્રકાશે છે અને અત્યારે તો એ સ્પષ્ટ ખબર પડે છે. અહીંયા રાત હોય છે તો અમેરિકામાં દિવસ હોય છે. ત્યાં દિવસ હોય છે ત્યાં રાત હોય છે તો અહીંયા દિવસ હોય છે. 11:30 કલાકનો ફેરફાર છે. તો સુરત તો કઈ ઉદય અસ્ત થતો નથી એ વાત તો સ્પષ્ટ છે અને આમે સમજી શકાય એવી છે. પણ લોકોને જયારે એમ ભાસે નથી દેખાતો ત્યારે આથમી ગયો કે અને દેખાવાનો શરૂ થાય ત્યારે ઉગી ગયો એમ કે. પણ સૂર્યને વિશે તો ઉદય અસ્ત નથી. સૂર્યમાં ઉદય અસ્ત નથી. દેખાણો એનો ઉદય કીધું ને ન દેખાણો એને આથમાં એમ કીધું. સૂર્યમાં કાંઈ એવું કે એવું કાંઈ ઉદય થયો કે અસ્ત થયો એવો કોઈ ફેરફાર સૂર્યને વિશે થયો નથી. તેમજ જ્ઞાની છે એ તો દ્રષ્ટાંત આપ્યું છે. હું તો જ્ઞાન દશાની વાત કરવી છે. તેમજ સૂર્યના ઉદય અસ્તની જેમ જ તેમજ જ્ઞાની છે તે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે. શુભનો ઉદય હોય બે પ્રકારના પ્રકૃતિના ઉદય છે. બધી પ્રકૃતિમાં બે ભાગ પડે છે બે વર્ગ પડે છે એક શુભ અને એક તો કે છે કે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે. એને તો બધા પ્રસંગથી ભિન્નપણું છે. ચાહે શુભનો ઉદય હોય અનુકૂળતાનો ચાહે અશુભનો ઉદય હોય પ્રતિકૂળ. જ્ઞાનીની દ્રષ્ટિ એવી નથી. જ્ઞાનીની દ્રષ્ટિ બીજી જ વાત છે. લોકોની દ્રષ્ટિએ બીજી વાત છે. લોકો એમ સમજે કે આ ઉપસર્ગ થયો એટલે જ્ઞાનીને ઘણી પ્રતિકૂળતા થઈ અને કોઈ પૂર્વકર્મનો આકરો ઉદય આવ્યો એમ લોક દ્રષ્ટિએ લોકો એમને તો એમ છે કે જે આવ્યો એ સારી વાત છે. ઈશ્વરને પ્રસાદી લ્યો. જ્ઞાનીની દ્રષ્ટિએ શું કે છે સુભાગભાઈ જરા પ્રતિકૂળતાની વાત લખતા હતા તો કે તમે ઈશ્વરની પ્રસાદી સમજો, ઈશ્વરની મોકલેલી પ્રસાદી ગણો. હવે એમાં શું છે એ થોડા ઈશ્વરની બાબતમાં વિચારો ઠરાવતા હતા, જે એમની મતિમાં ઈશ્વરની માન્યતા છે એવા વિચારો એમના પણ હતા. હવે એમની મતમાં એવું છે કે ઈશ્વરની પ્રસાદી હોય એનો અનાદર ન કરાય. આજે સત્યનારાયણની કથા એ મહારાષ્ટ્રમાં મુંબઈમાં તો બહુ ચાલે છે. સત્યનારાયણની કથા એ આ પાંચ સ્ટોરી છે, એની પાંચ અધ્યાય વંચાય છે, એની પાંચ વાર્તા છે કલ્પિત. એ બધામાં એક જ મુદ્દો છે કે દરેક વાર્તામાં પહેલા વાર્તાના જે નાયક હોય છે એ પ્રસાદનો અનાદર કરે છે. પ્રસાદનો અનાદર કરવાથી એને ખૂબ પ્રતિકૂળતા આવે છે. પછી એ સત્યનારાયણની કથા કરીને પ્રસાદનો આદર કરે છે એટલે એને બધે લીલા લહેર થઈ જાય છે. એટલે ક્યારે પણ પ્રસાદનો અનાદર ન કરવો. એ લોકો પ્રસાદ ખાસ વહેંચે. સત્યનારાયણની કથામાં, કથાની પૂર્ણાહુતિમાં પ્રસાદ ખાસ વહેંચે અને પ્રસાદનો કોઈ અનાદર કરે નહીં. બીક લાગે, કથા સાંભળી હોય ને તો એને થયું તો સાધુ વાણિયાને થયું તો એવું આપણને થશે, એના માટે ડૂબી ગયા હતા. તો કમાઈને તોફાન કમાઈને આવતો હતો વાણ ભરી ભરીને સંપત્તિ, એમાં પ્રસાદનો અનાદર કર્યો, દરિયામાં તોફાન આવ્યું અને સંપત્તિ હતી એના બધા લીલા પાંદડા થઈ ગયા. પછી જેવો પ્રસાદનો આદર કર્યો એટલે તોફાન શાંત થઈ ગયું, એ બધી સંપત્તિ લઈને ઘરે પહોંચી ગયો. બધી વાર્તામાં આ વાત છે. તો પ્રતિકૂળતા આવે તો મુમુક્ષુને હું કે બીજું તો આત્માનું કઈ અવલંબન છે નહીં, બીજું ને આવડતો ન હોય તો કે તમે ઈશ્વરને તો માનો છો ને, કારણ કે ઈશ્વરની પ્રસાદી સમજો ને. નરસિંહ મહેતામાં એ ડાયલોગ લીધો છે, આ પિક્ચર આવે છે ને નરસિંહ મહેતાનો. પ્રતિકૂળતાને ઘણી હોય છે, નિર્ધનતા હોય છે, બધું. મારો જે વાલો છે, ભગવાનને વાલો કહેતા, પ્રેમ બહુ હતો ને, મારો જે વાલો છે ને એની ઈચ્છા પ્રમાણે જ રહેવાય, આપણી ઈચ્છા પ્રમાણે ન રહેવાય. અને એની ઈચ્છા એમ છે કે આપણા ઘરમાં નિર્ધનતા હોય, થઈ ગયું. એની ઈચ્છા પછી આપણે શું વાંધો. સમાધાન થવાનો પ્રશ્ન જ નહીં પૂછે, એની ઈચ્છા પ્રમાણે રહેવાનું છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જયારે રહેવાનું છે, જો ઈશ્વર ઈચ્છા પ્રમાણે આપણે ન રહીએ તો એની ઈચ્છા વિરુદ્ધ જઈએ છીએ, આજ્ઞા વિરુદ્ધ જઈએ છીએ, તો એ નારાજ થશે. આપણને પ્રેમ હોય એના પ્રત્યે એને નારાજ કરાય. એ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિ મંજૂર કરવી, એ જ આપણો ધર્મ ને જ આપણે એમની આજ્ઞાને અપાળવી. આપણે તો એમ નહીં એ બધા યુક્તિ છે, સમાધાન કરવાની યુક્તિ છે. વસ્તુનું સ્વરૂપ એવું નથી પણ સમાધાન કરવાની યુક્તિ. માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે લોકોનું જ્ઞાન તો પ્રસંગની મર્યાદા જેટલું છે. એ અનુકૂળતા બધા કહે એને અનુકૂળતા, બધા પ્રતિકૂળતા કહે એટલે એને પ્રતિકૂળતા. એટલે પોતાની જેવી તે પ્રસંગને વિશે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિશે તે કલ્પે છે. પોતાને આકુલતા થાય તો એમ થાય જ્ઞાનીને આકુલતા થતી હશે. પોતે રાજી થાય પ્રસંગમાં તો કે જ્ઞાની પણ રાજી થતા હશે. અને બારમાં થોડોક મેળ દેખાય, ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો તેથી નવું કપડું કાઢીને પહેર્યું હોય, રોજ ધોયેલું પહેરતા હોય તે દિવસ વળી કોરું કપડું કાઢીને પહેર્યું હોય. બધા એમ જોવે તું નાની છે ને તોય તે ફેરફાર એટલો તો કર્યો ન હોય. આપણે રાજી થાય, એ રાજી થયા છે ત્યારે પહેરતા છે ને નવા નવા કપડા, નવું ધોતિયું પહેર્યું હોય એને ખ્યાલ ન હોય. પણ ઓલા બીજા બધા કે આજે ધ્યાન રાખજો, પાછા બધું તમે રોજ પહેરતા ન પહેરી લેતા, બીજું લાવી રાખ્યું છે પાછું. એ તો ઈ વેસ્ટ કાઢો કે ઈ વેસ્ટ કાઢો, બધો ગમે કપડા પહેરે વેસ્ટ જ કાઢવાનો. એમાં કઈ મૂળ માણસ થોડો ફરી જાય છે કપડા બદલવાથી. કપડા બદલવાથી હું બદલાવું છું એવો તો અભ્યાસ દેહાધ્યાસમાં જાય છે. એટલે એવા પ્રસંગને વિશે પોતાની જે દશા થાય તેવી દશા જીવ જ્ઞાનીને વિશે પણ કલ્પે છે. અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, જ્ઞાનીને જે આત્મામાં આત્મપણું છે, કેવું પરમ આત્મપણું છે, આત્મામાં પરમાત્મપણું છે, પરમ એવી જે એવું જે પરિતોષપણું પોતે બધા બધી અવસ્થામાં શાંત સંતુષ્ટ છે, શાંતિથી તૃપ્ત થયેલા છે એને પરિતોષપણું કહે છે. જેમ કોઈ તરસ છિપાય એવી રીતે આત્માને શાંતિ જે ઉત્પન્ન થાય છે એ બધી દશામાં જે પરિતોષપણું, અને બધી દશામાં પરમ મુક્તપણું, કાંઈ લેવા દેવા નથી, ભિન્ન 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 બધું ભિન્ન છે, જે ઉદય હોય તે બધો ભિન્ન છે, તે જીવને જણાવવા દેતી નથી. એમ જાણવા યોગ્ય છે. સરસ વાત શું લખી આપણે કે જ્ઞાની પ્રત્યે આવા પ્રકારની દ્રષ્ટિ ન હોવી જોઈએ એમ કે છે. શું ફરીથી પોતાની જેવી તે પ્રસંગોને વિશે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિશે કલ્પના કરતા, જ્ઞાનીનું જે અંતરંગ પરિણામમાં જે પોતાનું પરમાત્મપણું, પરમ શાંતિમયપણું, સમાધાનમયપણું અને પરમ મુક્તપણું તે જીવને જાણવા મળતું નથી. એ કલ્પના આડે એને એનું ખરું સ્વરૂપ છે એ જાણવા મળતું નથી, એમ જાણવા યોગ્ય છે. એમ કહીને એમ કહ્યું કે ક્યારે પણ કલ્પના પોતાની દશા પ્રમાણે કરવી, તો કે કરે પણ શું. કોઈ પણ માણસ પોતાના માપે માપે એવી સહજ સ્થિતિ જ હોય છે, દ્રષ્ટિ એવી સૃષ્ટિ તો બીજી રીતે લાવે ક્યાં છે. એની જે યોગ્યતા હોય એ પ્રમાણે જે પરિણમે એ જ પ્રમાણે સામાન્ય કલ્પે. એથી નાની ઓળખાતા નથી એનું કારણ મુખ્યપણે પણ એ છે કે પોતાની જ અયોગ્યતા એવી હોય છે. આ પરિસ્થિતિ હોવાથી એ પરિસ્થિતિનો અભાવ કેમ થાય, પોતે કલ્પના કેમ ન કરે અને જ્ઞાનીને કેમ ઓળખે એ વાત વિચારવા યોગ્ય રહી. હવે પોતાની દશા માટે લખાઈ શકો તે જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છે. શું કે છે ક્રમમાં ઉદય ક્રમ એક પછી એક શું છે લાઈન બંધ ઉદય આવ્યા જ કરે છે, ચાલુ જ રહીએ છે. જેમ ક્યુ કોઈ હોય ને ચાલુ રહીએ, ઉદય ક્યુમાં ગોઠવાયેલા છે આખા ભવના, જન્મે એને મરે ત્યાં સુધી આખા ભવના ઉદયો ક્રમથી ગોઠવાયેલા છે. આના પછી આના પછી આના પછી આના પછી આના નાની પૂતે છે તો એ કેવી રીતે એમાં વર્તે છે, કે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય, ઉદય પ્રમાણે જે ક્રમ હોય તે ઉદયપુરના ઉદય પ્રમાણે અમે તો વર્તીએ છીએ. હવે બીજા જીવો પણ ઉદય પ્રમાણે વર્તતા હોય, જ્ઞાની પણ ઉદય પ્રમાણે વર્તતા હોય, ભૂલ થાય કે ન થાય, કયો થાય થઈ જાય. અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાષે છે, અને ઉદય પ્રમાણે વર્તવું એમાં પોતાને ભિન્ન પણ રાખવું હોય તો એમને સુગમ લાગે છે. ફેર શું છે, જ્ઞાની અને અજ્ઞાનીની પ્રવૃત્તિ સરખી હોવા છતાં ફેર અંદરમાં છે. જ્ઞાની ભિન્નપણે વર્તે છે, અજ્ઞાની એકાકાર થઈને, તન્મય થઈને, એકત્વ કરીને વર્તે છે. બંનેને રાગ થાય, મંદિરમાં જાય ને ભક્તિ કરે એટલે એક પદ ગાય, જે પદે ગવાતો હોય એ પદ બધા ગાય, પણ બધાને શુભ ભાવ થયો, કેવો કે ન થયો, શુભ રાગ બધાને થયો, પણ પકડ પકડ માં ફેર છે. અજ્ઞાન દશામાં એ રાગ ને એકત્વ પણ એ જીવ પકડે છે, જ્ઞાને ભિન્ન રહીને પકડે છે, રાગ પણ થાય છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા બહુ સરસ, મીંડી છે એ ઉંદરડાને પણ મોઢામાં જ પકડે ને બચ્ચાને પણ મોઢામાં જ પકડે છે. ઉંદરડાને પકડે ત્યારે એવી મજબૂત થી પકડે કે એને દાંત બેસી જાય. બે કુમળા છે શરીર, કુમળા શરીર વાળા છે ઉંદરડો, કુમળા શરીર વાળા છે, દાંત બેસી જાય ને લોહી લોહાણ થઈ ગયો હોય તો મૂકે નહીં. અને પોતાના બચ્ચાને પકડે ત્યારે એને જરાય દાંત ન વાગે એવી સાવધાની રાખીને પકડે. બેને પકડ્યા છે, પર્યાયના મુખમાં રાગ છે, જે મીંડીના મોઢામાં બે વાના છે એમ પર્યાયના મુખમાં રાગ છે. જ્ઞાની રાગને પકડે છે કેવી રીતે, મીંડીને અજ્ઞાની રાગને પકડે છે કેવી રીતે, એકમેક થઈને. ઉપરથી જુઓ તો સરખું છે ને અંદરથી જુઓ તો તદ્દન મોટો ફેર. એટલે એમ કે છે કે ઉદયના ક્રમ પ્રમાણે હાલતો વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે સુગમ ભાષે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિશે લખી, પણ પ્રારબ્ધ ક્રમ એવો વર્તતો નથી. શું કહે છે, લીમડીના ઠાકોર મુંબઈમાં રહેતા છે, મોટાભાગના બધા ગરાસિયા પેટવાળા બધા મુંબઈમાં રહેતા થઈ ગયેલા. શું ભાવનગરના મહારાજ મુંબઈ રહેતા હતા, લીમડીના ઠાકોર રહેતા હશે મુંબઈ. સૌભાગભાઈને જૂનો સંબંધ એમના પિતાશ્રીના વખતથી, લીમડી ઠાકોરમાં એમના પિતાશ્રી લલ્લુભાઈ નોકરી કરતા હતા, કામદારું કરતા હતા. એને કામદારું કે વહીવટી કામ કરતા હોય ને એને કામદારું કે, પછી કામદાર અટક થઈ જાય છે ને, ફલાણા ફલાણા કામદાર, મૂળી બધા કોઈને કોઈ રાજના કામદાર હોય એમાંથી પછી અટક ચાલે. એટલે એમને થોડોક એમના પ્રત્યે સદભાવ હતો, મુંબઈ મારી જશે ને કૃપાળુદેવ મુંબઈ મારી જશે, પોતે તો રહી શકતા નથી, પણ આપણા એના પ્રત્યે સ્નેહ છે, એ મુંબઈમાં ને એ મુંબઈમાં ને કૃપાળુદેવ એને મળે તો એની જિંદગી ફરી જાય. ને એમને એમ ભાવ રહ્યા કરે કે પોલાને તો ખબર નથી કે કૃપાળુદેવ કોણ છે, એટલે એ કઈ મળવા જાય નહીં. રાજા મહારાજા સામે ચાલીને કોઈ સામાન્ય નાની ઉંમરના છોકરાને મળવા જવું, વાણિયાને વેપારીના દીકરાને એના જેવું લાગે, એટલે કે રાજા ઉઠીને જાય નહીં. સુભાગભાઈને આત્મીયતા ઘણી એટલે કૃપાળુદેવને લખે કે આપ જરાક એમને મળો, એકાદ વખત મળો તો ખરા, એકાદ વખત ઠાકોર સાહેબને મળો તો ખરા, કૃપાલદેવ ને ઠાકોર સાહેબ હોય કે બાકોર સાહેબ હોય, કૃપાલદેવ ને બધા હરખા છે, એમને કઈ ઠાકોર સાહેબ નો મહિમા આવે નહી. એ વળી પોતાનું બધું કામ ધંધો ને પુરુષાર્થ મૂકીને એને મળવા જાય, એ કોઈ એમને કામનું દબાણ, બીજી બાજુ અંદરમાં પુરુષાર્થ માટે નવરસ નહીં, કોઈ ક્યાં ઠાકોર સાહેબને મળવા જાય ને, એમને એવું કઈ મહિમા આવે નહીં ઠાકોર સાહેબનો. એટલે હું લખ્યું કે ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રમાં તમે લખી, પણ પ્રારબ્ધ ક્રમ એવો વર્તતો નથી કે હું કઈ મળવા જાઉં એવું દેખાતું નથી, કેમ કે મને ઉદય ભાવ જ એવો આવતો નથી કે હું એમને મળવા જાઉં, અને એ કઈ મળવા આવે નહીં સામે ચાલીને. એટલે આ વસ્તુ પ્રારબ્ધમાં હોય એવું દેખાતું નથી. તો એ વસ્તુનો ખ્યાલ આવી જાય જ્ઞાનીને કે આ વસ્તુ પ્રારબ્ધમાં લાગતી નથી, પછી એના માટે એ પરિશ્રમ કરતા નથી, કેમ કે સમયને શક્તિ ખોટી બગાડવા જેવી એમને લાગે. ઉદીર્ણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. ઉદય છે નહીં, પરાણે કરીએ એનું નામ ઉદરીના ઉદીર્ણા. જેમ કોઈ પત્રમાં લખ્યું ને કે આજે ઉદીર્ણા કરીને લખ્યું છે, આટલું બધું લખત નહીં પણ ઉદીર્ણા કરીને લખ્યું. ઉદીર્ણા કરીને શું કે સહેજે નથી લખાણું, જરાક ખેંચી થાણીને લાંબુ લખ્યું છે, એ ઉદીર્ણા છે. તો કે ઠાકોર સાહેબને મળવા સંબંધમાં તો ઉદીર્ણા કરી શકીએ એવું પણ અમને થાય એવું લાગતું નથી. એવી અસુગમ વૃત્તિ, એ સુગમ વૃત્તિ નથી, અસુગમ વૃત્તિ છે, એ ઉત્પન્ન થતી નથી. ઉદીર્ણા એ ઉત્પન્ન થતી નથી, ઉદય તો નથી પણ ઉદીર્ણા પણ. હવે લખે છે પાછા પોતાની દર્શન માટે બહુ સરસ વાત લખે છે. આવા જે કૃપાલુના પત્રો છે એ પત્રો ખરેખર એક જીવંત જ્ઞાન દશાની અભિવ્યક્તિ છે. એમના પ્રત્યે જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન આવે એ બરાબર સમજાય, તો એવી એમની દશા લખી છે. હા, ધન્ય આરાધના. આપણે ધન્ય આરાધના એના ઉપરનું જે વિવેચન છે એમને પોતે પોતાની દશા લખી એનું સ્પષ્ટીકરણ મૂક્યું છે. જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. કેવું છે? અમારું ચિત્ત છે એટલે અમારું જે જ્ઞાનનું પરિણમન છે, જે સ્વભાવરૂપ પરિણમન છે, એ તો આંખ જેવું છે. આંખ જાણવા સિવાય શું કરે એમ કે છે. આંખનું કામ જાણવાનું, આંખે જોઈ કઈ ગંદકી પડી છે, આંખ ઉપાડે, આંખ ઉપાડી ન શકે, એ જાણી શકે, અને એ ત્યાં એની મર્યાદા પૂરી થાય છે. આંખ જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિશે બીજા અવયવની પીઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. આ પછી બીજું પડખું લીધો કે આંખમાં એ કણું પીડ્યું હોય, રજકણ પીડ્યું હોય તો એ સહન ન થાય. બીજે ચાલે, કાનમાં મેલ ભરાણો હોય તો ચાલે, નાકમાં મેલ ભરાણો હોય તો ચાલે, દાંતમાં ભરાઈ ગયું હોય ખાધું કે ઝીલી ચીજ ચાલે, આંખમાં એક ઝીણો કણ હોય તો પણ ન ચાલે, સહન ન થાય. એવું અમારું ચિત્ત એવું છે. બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે. શું કહે છે? અમારું ચિત્ત બીજા એક રજકણ પણ સહન કરે, સહન થઈ શકે નહીં એવું છે. જ્યારે બીજા અવયવ રૂપ અન્ય ચીજ છે, અન્ય કે બીજા માણસોનું જે ચીજ, અજ્ઞાની શબ્દ એમ નથી વાપરતા, બીજા જીવોને તો બીજા અવયવ રૂપ છે, ગમે એટલું આવે તો એમાં કઈને ખબર ન પડે. આ તો એક રજકણ પણ ઉપાડી નથી શકતા, બીજાને તો ગમે એટલો કચરો ભરાય એમને ચાલતું હોય છે. અમને વર્તે છે એવું જે ચિત્ત એટલે જ્ઞાનનું પરિણામ, તે નેત્રરૂપ છે. કેવું છે? આંખ જેવું છે. તેને વિશે વાણીનું ઉઠવું એ નેત્ર વાણી ન કરી શકે એમ કે છે, એમ જ્ઞાન વાણી ન કરી શકે. વાણીનું ઉઠવું, બીજાને સમજાવવું, નેત્ર સમજાવે નહીં, જાણે સમજતો નથી પણ સમજાવે નહી, જ્ઞાન ને સમજાવે. વાણી ઉઠે તો ભિન્નતા, બીજાને સમજાવવાના વિકલ્પમાં પણ ભિન્નતા. અને એ જ્ઞાન ને બે માંથી એક રાખ સહન થતો નથી. જેમ આંખ ને પણ સહન ન થાય તેમ આ કરવું અથવા ન કરવું મથકું, આમ કરવું નામ એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. કેવી રીતે? કઈક વિકલ્પ ઉઠે છે પણ બોજો લાગે છે, બહુ બોજો લાગે છે, માંડ માંડ થાય છે. બધું અમારો ચિત્ત નેત્ર જેવું છે, એ બોજો ઉપાડી શકતો નથી. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, ઘણું વિકટ વેદન છે. નેત્ર છે ને જાણવા સિવાય કઈ નથી કરી આવતો. આંખ છે ને જાણવા સિવાય કઈક નથી કરી શકતો. આંખ શું કરે? આંખ નો અવયવ શું કરે? અવયવ લીધો છે, આંખ નો અવયવ લીધો. આંખમાં જાણનારો ભાવ એમ નહી, આંખ નો અવયવ લીધો છે. આંખ નો અવયવ શું કરે? આથી વધારે કઈ ના કરી શકે. બીજા અવયવમાં એટલે એમાં કણું પણ પોસાય નહી, અને એમાં કણું પણ પોસાય નહી. એક રજકણ પણ ન પોસાય એમ કીધું ને, શું એક રજકણ પણ સહન ન થઈ શકે આંખ ને તો. ત્યારે બીજા અવયવમાં ચાલે બધું. એમ કે છે કે અમને રાગ નો કોણે સહન નથી થતો એમ કેવા માંગે. એ જ લીધું ને એમણે કે બોલવું, સમજાવવું બીજાને, આ કરવું ના ન કરવું, આ બધું અમારાથી સહન નથી થતું. એ બધી વિકલ્પની ઝાળ લાગે છે, અમને એ ઝાડ ગમતી નથી એમ કે છે. એ વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પીછે વર્તે છે. એટલે કેટલીક ક્રિયાઓ જે થાય છે મન વચનની, એમાં અમારો ઉપયોગ નથી હોતો. ઉપયોગ શૂન્ય ક્રિયા થાય છે. શું ઉપયોગ શૂન્ય ક્રિયા કેવી રીતે થાય? હું આ બધું જોતો હોઉં, વિચાર કઈક બીજો ચાલતો હોય, કોઈ પણ માણસ કોઈ એક જગ્યાએ ને આંખ ખુલ્લી હોય એટલે જોતો દેખાય. એનું લક્ષણ ને વિચાર કઈક બીજા ચાલતા હોય ત્યારે કોઈ એમ કે ભાઈ ત્યાં તમે શું જોતા હતા? મારો ત્યાં આંખ ખુલ્લી હતી એ બાજુ બરાબર છે, પણ ઉપયોગ શૂન્ય ક્રિયા હતી. મારી આંખની ક્રિયા કેવી હતી? ઉપયોગ શૂન્ય. કેમ કે ઉપયોગ બીજે હતો, એટલે જે બાજુ આંખ ખુલ્લી હતી ત્યાં ઉપયોગની શૂન્યતા શૂન્યતા હતી. હું એમ જ્ઞાની પોતે એમ કે છે કે અમે કેટલીક ક્રિયાઓ થાય છે ઉપયોગ શૂન્ય દશામાં થાય છે, મિકેનિકલી અમારો ઉપયોગ નથી હોતો એમ કે છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પીછે વર્તે છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાન પણ આરાધ્ય છે, એટલે વ્યાપાર વેપારીની જે ઉપાધિ છે અનેક પ્રકારના કામ આવે છે, જોરદાર ઉદય છે, બળવાનપણે એ ઉદય વર્તે છે અને એમાં અમે કામ કરતા દેખાય છે બધાને, એટલે આરાધન દેખાય છે બધા. જુઓ વેપારનો વેપાર કરે છે, જુઓ આ મોટા મોટા વેપાર કરે છે, જુઓ આવડા મોટા વેપાર કરે છે. બીજાને એમ કે તમારે વેપાર સંક્ષેપ કરવો, પ્રવૃત્તિ સંક્ષેપ કરવી, તમે વધારતા જાઓ છો. ભાગીદારી કરી છે ત્યારે એક દુકાન છે, બે ત્રણ ચાર ત્રણ ચાર ઓફિસ હતી, ત્રણ ઓફિસ ના સરનામા મેં વાંચ્યા. એક પ્રસિદ્ધ પેઢી જે હતી રેવાશંકર જગજીવન ને ઝવેરાત નું જેમાં કામ હતું, એ તો ઝવેરી બજારમાં તાંબા કાંઠા ઉપર હતી, ભગવાન ભુવન જે ભગવાન ભુવન છે ને એમાં હતી, પથ્થર નું બિલ્ડિંગ છે એમાં હતી, સૂતર બજારમાં, અત્યારે સૂતર બજાર એને કહેવાય છે. તેથી તો જવેરાતના વેપારીઓ બધા બેસતા છે, અમે તો બધા બેસે જ છે, મારવાડી લોકો સોના ચાંદી પર મુંબાદેવીના ગોળાકાર ને ભગવાન છગન ની પેઢી, ભગવાન દાસ છગનલાલની પેઢી કહેવાતી ત્યાં ભાલુગઢની પાર્ટી છે, ભગવાન દાસ સુત્રિયા કરીને એ જમાનાના કરોડપતિમાં એક બિલ્ડિંગ એને ખરીદી લીધું છે. મૂળ દિગંબર છે એ લોકો ભાવનગરના. આપણે ગુરુદેવના હિસાબે એ લોકો જરા ગુરુદેવ બાજુ સદભાવ રાખતા હતા, ભણેલા હતા, ગુરુદેવ બાજુ મળેલા હતા. એટલે એક વાર એમને ત્યાં જવાનું થયું હતું, રહે છે બધા વાલકેશ્વર, વાલકેશ્વર ભુવનમાં બે ત્રણ માર્ગ છે, બધા ભાગીદારો બધા રહે છે, બધા સગા છે ભાગીદારો છે, જો બતાવવા લઈ ગયા હતા. જો આ રૂમમાં કૃપાળુ બેઠતા હતા, અહીંયા એમની ગાડી હતી, અહીંયા બેઠા બેઠા બધો ઝવેરાતનો વેપાર કરતા હતા, બતાવ્યું. હવે દેખાય, દેખાવ કેવો થાય, એ જે ઉપાધિ જોગ છે વેપારને શું કહેતા, એ ઉપાધિ જોગ, ઉપાધિ જોગ બળવાન પણ આરાધીએ છીએ, બહુ કામ ધંધો રહીએ છે, નો ઈચ્છીએ તો આવી પડે એવા એવા વેપારના કામો ઊભા થતા હોય છે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી અને એ પણ અમને બહુ ઘણી વેદના થાય. કેમ ઘણી વેદના થાય છે? કારણ કે આંખની પાસે જમીનની રીતિ ઉપાડવા ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. આંખ છે એને એમ કે આ રીતિનો ઢગલો પીળ્યો છે તો તમે પાપણથી ઉપાડી ઉપાડીને બીજી જગ્યાએ મૂકો ને, રીતિનો ઢગલો આંખ કેવી રીતે ફેરવે? અને છતાંય પ્રાણે કોઈ કામ કરાવે તો કેટલું સહન કરવું પડે? રીતિનો ઢગલો તો પાવડા પાવડા કોદાળીને બકડ્યા હોય તો ફરી ફરી રીત થઈ ગયા છે, બીજી જગ્યાએ નાખે માણસ, પણ આંખથી થાય કઈ કામ? આ તો અમારી પાસે જે વેપાર કરાવે છે આ બધા ભેગા થઈને એમ કે છે, એ આંખ પાસે રીતિનો ઢગલો ઉપડાવે છે. મજૂરી જેવું કામ કરી લેતા, એવું મજૂરી જેવું કામ કરી લેતા હતા. એક પત્ર છે પણ એમાંથી હું ભાગ કાઢી નહીં, પાંચ સાખો મજૂર જેમ કોઈ કામ કરે ને એવી રીતે પોતે કરી લેતા હતા, પરેશાન કરી દે બીજા કે આમ કરો એટલે આમ, આમ કરો એટલે આમ કરી દે, અંદર સહન થતું હોય કે ન થતું. કેવી રીતે કામ કરતા હોય. એ વેદનું ઓછું વિકટ લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય થવારૂપ થાય છે. આટલો બધો ત્રાસ પડે ને તો એ સહન કરતા થાય. બળદ હોય ને એ સીધો ન હાલે, ઘણી વાર હઠે તો એને કોષના ડામ દે, ગરમ કોષ કરી અને એને ચામડી ઉપર પડાડી રાખે, દબાવી રાખે અને કાળું ભાઠું પડી જાય, ચામડી દાઝે ને. બળદનું ચામડું જાડું હોય પણ કીડીને કોષનો ડામ દેવાય કે ન દેવાય, એને સહન કરી શકે ન. આ એવું થયું, કીડીને કોષનો ડામ દેવા જેવો. બીજા માણસ તો ઠીક હવે, જાડું પરિણામોનું હોય, સ્થૂળ પરિણામોનું હોય, જાડી બુદ્ધિ હોય, કસાય ક્લેશવાળા પરિણામ હોય, એમ ને એમ, એનું તો બધું ઠીક છે. એ ધંધા પાણી કરે ક્લેશમાં ક્લેશમાં, ઠીક છે હવે એવું પાડે. પણ હવે જ્ઞાનીનું ચિત્તું નથી હોતું, એ કીડીને કોષના ડામ જેવું થાય, એ સહન ન કરી શકે. જેમ તે જેમ દુખે, જમીનની રીતે આંખ પાએ ઉપડાવવા જેવું છે, તે જેમ દુખે, અત્યંત દુખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામ રૂપ થવા બરાબર છે. એમ આ જે ઉપાધિ વેપારની છે, આવા આવા પ્રકારની છે, અમારું કામ નથી એમ લાગે છે. આ વેપાર કરવો એ અમારું કામ નથી, એમ આ ફસાઈ ગયા જેવું લાગે. કરવું પડે, સજા ભોગવવી પડે, ભોગવી લેવા. દર્દી હોય, સજા ભોગવનાર માણસ દર્દી હોય કે ન હોય, પછી એની પાસે ચાબુક મારીને કામ કરાવે એના જેવું થાય. એ તો માંદો ખાધો હોય, ચાલ આટલું કરી નાખ, સારા આટલું કામ કરી નાખ. બરાબર, એ કંઈક આવો જ પત્ર વાંચતી વખતે લખ્યું છે. કુદરત નિર્દય છે, કુદરત ને ત્યાં તો પૂર્વ કર્મ નો હિસાબ કિતાબ એક્ઝેક્ટ હોય છે. પણ વર્તમાન જ્ઞાન દશાની પરિસ્થિતિ જોવામાં આવે ત્યારે એમ લાગે કે આ કુદરત નિર્દય થઈ ગઈ છે. ન હોય જ્ઞાની ને આવી આવી ઉપાધિ, ન હોય જ્ઞાની ન થવી જોઈએ એમ ભાવનાથી રાખે. ભાવના કઈ સિદ્ધાંત ને ન ગણે, ભાવનાનો વિષય છે. તેમ ચિત્તની ઉપાધિ તે પરિણામ રૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. પૃથ્વી પરિણામનું બીજું પાસું જુઓ, એ પ્રકારની જે પરિણામમાં વેદના થાય છે એ વેદનાને પણ, એ પણ એક પ્રકારનો વિભાવ છે, એને પણ સમ્યક પ્રકારે વેદે છે. એ વેદનાને પણ સમ્યક પ્રકારે વેદે છે, એટલે ભિન્ન રહીને વેદે છે, આત્માને અભિમુખ થઈને વેદે છે. એનાથી પણ ભિન્નતા, એને પણ ગૌણ કરે છે. અખંડ સમાધિ પણ વેદે છે, સમ્યક પ્રકારે વેદે છે અને અખંડ સમાધિ પણ વેદે છે. એ જે નારાજ પૂર્વના નાખેલા છે, સમાધાન પૂરેપૂરું છે. હું બીજાનો અપરાધ કાઢીશ, બીજાનો વાંક કાઢીશ, આ મને આમ કામ કરાવે છે ને, આ મને આમ કે છે ને, એટલે મારે કરવું પડે છે. તારો જ ઉદય છે અને તે નાખેલા કર્મ નો ઉદય છે, એ ન્યાય છે, એ સાચો ન્યાય છે. અને એ ન્યાય ને પકડે તો સમાધાન રે, નહીં તો સમાધાન રે ને બીજા પ્રત્યે દ્વેષ થયા વિના, જે જે નિમિત્ત હોય એના પ્રત્યે દ્વેષ થયા વિના. જ્યારે જ્યારે જીવને આ બહુ સરસ આપવા જેવો મુદ્દો છે, મુમુક્ષુ એ પણ, જ્યારે જ્યારે કોઈ પણ ઉદયની અંદર ગડબડ થાય, પરિણામમાં ગડબડ થાય, ત્યારે સીધો એમ જ વિચારું કે મારે કારણે થાય છે, કોઈ નિમિત્તને કારણે નથી થતા, મારે કારણે જ આ ગડબડ મને થાય છે, અને તો જ સમાધાન થઈ શકશે. નહીતર દ્વેષ ભાવ, દ્વેષ બુદ્ધિ થયા વિના નૈરિયને એનું નુકસાન પોતાને થશે, આમાંને કાંઈ નહીં થાય, એનું નુકસાન પોતાને થશે, આકુરતા વધી જશે. તારા દોષ તારે કારણે છે, તારા દોષથી તને બંધન થયું છે, એનો ઉદય આવ્યો છે. કોઈની વાત વચ્ચે તું લાવીશ નહીં. હા, ઉદય વખતે નિમિત્તો હોય છે કોઈને કોઈ, એ નિમિત્તનો જરા પણ અપરાધ નથી. જે કઈ અપરાધ છે તે પૂરેપૂરો પોતાનો. એ જ બરાબર સમ્યક ન્યાય છે, સાચો ન્યાય છે, યથાર્થ ન્યાય છે. એમ જ સમાધાન કરાય ને બીજી રીતે કરાય થશે નહીં. આ વાત લખવાનો આશય તો એમ છે કે વાત તો પોતાની લખી કૃપા તો કહે છે કે લખવાનો આશય તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે આવો ઉપાધિયોગ વેદવાનો જે પ્રસંગ છે તેને કેવો ગણવો, હવે એમને પ્રશ્ન ઉઠાવ્યો. સુભાગભાઈને કહે છે તમે કંઈક લખો અને હું ગણવું. હવે એક કોર અમારો વૈરાગ એટલો બધો છે કે બિલકુલ આવા વેપાર વેપારમાં પડવાનો એક ટકો એમને મન થાય એવું નથી. અને બીજી કોઈ જોરદાર આવો પ્રસંગ છે ઉપાધિ જોગ અને એને વેદવો પડે છે, તેને કેવો ગણવો, એટલે એને કયા દ્રષ્ટિએ એનું એની ખતમણી કરવી, એનું મૂલ્યાંકન કરવું, કયા દ્રષ્ટિકોણથી એને માપવો દેખવો તે યોગ્ય છે એમ કે છે. અને આ બધું સાર્થ કરવામાં આવે છે, આટલી બધી ઉપાધિનો ધંધો ને શું કરવા કરવામાં આવે છે? તમે જવાબ દીધો, તમે જવાબ દીધો એમ કે વાત અમારી છે, પણ તમે જરાક વિચારીને જવાબ દેજો. કેમ મૂકી દેવા, મૂકી દેતા નથી? અગ્નિ ઉપર જાણી જોઈને કોઈ હાથ મૂકે, અરે અજાણતા હાથ પડ્યો હોય તો ઉપાડી લે, કોલસો ખળકતો પડ્યો હોય ઓચિંતો હાથ પડે, વિચાર કરે આ ભૂલથી હાથ મૂકાઈ ગયો, હવે લેવો કે ન લેવો, અત્યારે લેવો કે પછી લેવો, તો કઈ વિચાર વિકલ્પ આવે? એક સેકન્ડ માં ફડાક દઈને ઉપાડી લે કે નહીં? જાણી જોઈને કોણ મૂકે? આ તો એવું થયું છે અમારે એમ કે છે. અમને જે જ્ઞાન વર્તે છે એમાં કઈ વેપાર કરવાનું જ્ઞાન વર્તું તો નથી. એ ચર્ચા કરતા હતા બધું પોતે ચર્ચા કાઢતા હતા કે તમે શું વિચારી શકો છો આ વિષયમાં. તમારા વિચારો શું ચાલે છે આમાં? અને શું ચાલવા જોઈએ? સાચો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ આવી પરિસ્થિતિમાં? એમ પ્રશ્ન ઉઠાય બધું. જાણતા છતાં કઈ મૂકી દેવામાં આવતો નથી, બધું વિચારવા યોગ્ય છે. આ બધું વિચારીને તમે જવાબ લખજો. વિચારવા યોગ્ય છે આ બધો વિષય. એક બાજુ અસાધારણ જ્ઞાન દશા, બીજી બાજુ આવો રૂપાથી યોગ, અને એમાં ત્યાગ જે વેપાર નો કરવો જોઈએ એના બદલે અત્યાગ. અત્યાગની પરિસ્થિતિ એના ચારે પડખેથી એ વિષયમાં તમે અમને લખજો. અમને શું વિચાર આવે છે? એટલું સરસ બારીક અવલોકન છે પોતાને પરિણામ. અને પોતાના પરિણામોને વ્યક્ત કરવાની શક્તિ પણ બહુ છે. નહીતર અધ્યાત્મનું પરિણામ એવું છે કે એનો બહુ ભાગ તો વચન અગોચર છે. કેવો છે? બહુ ભાગ તો વચન અગોચર છે, છતાં પણ કૃપાળુદેવે પોતાના સામર્થ્યથી બહુ સરસ કલમ
ચલાવે
છે. જ્ઞાનીના પરિણામમાં બે અંશ હોય છે, અને બે અંશ હોવા છતાં પણ સમ્યક પ્રકારે પરિણામન, સળંગ પરિણામન સમ્યક પ્રકારે ચાલતું હોય. આ એક બહુ મોટી વાત છે. અને એનાથી સંસાર પ્રવૃત્તિ કરતા કરતા, એટલે કરતા દેખાતા દેખાતા, કરતા કરતા એટલે કરતા દેખાતા દેખાતા એ સંસાર સાગરને તરી જાય છે. એ સંસારને તરે છે, બહુ મોટી વાત છે. એટલે એમને એ વિષયના ઉનાળમાં ખેંચી જવા માટે એમણે પ્રશ્નો ઉઠાવ્યો છે. હા, દેખાડે છે, બે વાત દેખાડે છે. પરિણમનમાં બે પ્રકાર છે, એક વિભાવંશ અને એક ભાવંશ. અને એ સાધક દશાનું સ્વરૂપ છે. એ બે દેખાડે છે, અને બંને છે ત્યારે અમે કેવી રીતે પરિણમીએ છીએ એ પણ દેખાડે છે. તમને વધારે આમાં શું સમજાય છે? શું વધારે વિશેષ વિચાર આવે છે એ લખતું એમ કે છે. વિષયને ચર્ચાની હેરણ ઉપર લઈ જાય છે, અને જેમ આવા વિષયો ચર્ચાની હેરણ ઉપર ટીપાય, જેમ જેમ ટીપાય એમાંથી એમાંથી ઘાટ ઘડાય, ટીપાય ટીપાયને ઘાટ ઘડાય. સોનાનો ઘાટ કેવી રીતે ઘડે છે? અત્યારે બધા મશીન થઈ ગયા, એ ટપ 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 કરીને તે એના અનેક પ્રકારના હથોડીઓ, નાની મોટી, ઝીણી મોટી, જુદા જુદા ફણાવાળી ટક 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 કરતા જ ઘાટ ઘડતા હોય છે. હેરણ ઉપર લઈ જાય ફણાને, અને ટીપી ટીપીને એનો ઘાટ ઘડે.
પ્રશ્ન જે બિલાડી છે,
વિચારણીય વિષય છે, એટલું ને પારમાર્થિક દ્રષ્ટિએ વિચારવા જેવો વિષય છે એમ કે અને એ જો એ વિચારતા કંઈક સમજાય મુમુક્ષુને તો એને સમ્યક્ત્વ સમજાય છે. શું સમજાય છે? એને સમ્યક્ત્વ સમજાય છે. આપણે સાનુભૂતિ પ્રકાશ શરૂ કર્યો ત્યારે આ આર્ટિકલ શરૂઆતમાં, ત્યાર પછી કોઈ આર્ટિકલ નથી લીધો. છેલ્લો એટલું શું આર્ટિકલ લખાણ એ સમ્યક્ત્વના અનેક પાસા શું છે એની ચર્ચા એમાં કરી છે. સમ્યક્ત્વ શું છે એ તો હેડિંગ છે આર્ટિકલ, એના ઉપર આપણે ચર્ચા કરી. હું ઘણી વાતો બોલીશ, ઘણી વાતો બોલીશ. એટલે આ કૃપાલુદેવ સૌભાગભાઈને સમ્યક્ત્વ શું છે એ બાજુ એમની વિચારધારાને લઈ જવા માંગે છે. પોતાના પરિણમનને બંને પડખાને વાતો કરીને અને એ સંબંધે પ્રશ્ન ચર્ચા ઉઠાવીને સૌભાગભાઈને 25મા વર્ષે સમ્યક્ત્વ સમજાવવા માંગે છે. સમ્યક્ત્વ શું છે એ તમે સમજો. વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર તે થશે શ્રેણી થાણાંક જોઈ લ્યો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભૂલ્યો. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, એને સમ્યક જ્ઞાન કહે છે. થાણાંક સૂત્રમાં શ્રેણિક રાજાની જે કથા છે એમાં બહુ સ્પષ્ટ વાત છે. શારીરિક સમ્યક દર્શન હોવા છતાં કોઈ વ્રત નથી, કોઈ પચકાણ નથી, કોઈ વસ્તુનો ત્યાગ કર્યો નથી, અને છતાં તે આવતી 24ના આદિનાથ ભગવાન છે. આ ક્ષેત્રમાં ધર્મ લોપાયમાન થઈ ગયો હશે એ ધર્મને ફરી ન પડ્યો. કરનારાએ સૌથી પહેલા તીર્થાધિનાથ હશે, તીર્થ પ્રવર્તનારના તીર્થાધિનાથ કહેવાય છે. અત્યારે જુઓ તો આવી દેશા છે એ પાછા આ દિશામાં બીજમાંથી વડ થશે, બીજમાંથી વડલો થશે. એ સમ્યક્ત્વ એવું બીજ છે કે જેમાંથી એવો વડલો થાય. સમોસરણનું તમે વાતાવરણ જુઓ, એવું વાતાવરણ ધર્મમય વાતાવરણ હોય. એક બાજુ ભગવાનની વાણી છૂટે ને બીજી બાજુ ધાણી ફૂટે. ધાણી ફૂટે તો ઉધાર કે મકાઈ નાખે ને કડાઈ કડાઈમાં, એમાં કોક જ ન ફૂટે. ફટાફટ ફટાફટ ધાણી ફૂટવા માંડે. આ બાજુ ભગવાનની વાણી છૂટે ને આ બાજુ ધાણી ફૂટે, એમાં સમ્યક દ્રષ્ટિઓ થવા માંડે. સમુદ્રમાં બેઠેલા જીવો હજારો લાખો, હજારો નહીં લાખોના લાખો જીવો ધર્મ પામે એ વાણી કેવી છે અને વાતાવરણ કેવું છે? તો કે આપણે અનંતવાર ગયા પછી એ ધાણી ફૂટી નહીં આપણી. પરલક્ષ કર્યું. શું કર્યું? પરલક્ષ કર્યું. ત્યાં જઈને પણ પરલક્ષ કર્યું. ન થાય કામ. મણી વિશે લખ્યું તે સત્ય છે, ઈશ્વર ઈચ્છા જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય. નામ દીકરા મણિભાઈ છે, અહીંયા છે ને એમનો પરિવાર. ધંધા વેપારની અંદર બરાબર નહીં, સમજણ વગર કોઈ કામકાજ કરી લીધું હશે. તો કે જેમ થવું હશે એમ તો ઈશ્વર ઈચ્છા સમજીને સમાધાન કરી લેવું. વિકલ્પ કરવાથી ખેદ થાય. અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. પિતૃનું નહીં માનતા હોય, ઘણા છોકરા દીકરા બાપનું પિતૃ ન માનતા હોય, એમ જેને લખ્યું છે હું કહું છું, પણ હવે એ જેને કરવું હોય એ જ કરે છે. તો કે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. સમ રહેવું એટલે શું? વિષમ પરિણામ નહીં કરતા તમે દીકરામાં, મારાપણું કરીને તમે પરિણામ નહીં બગાડતા. પાડોશીના પરિણામ રહી એવી રીતે સંભાવે રહેતું. બીજી તો કઈ સ્પૃહા નથી. પોતે લખે છે અમને તો બીજી કઈ સ્પૃહા નથી. ધંધો વેપાર છે પણ બીજી કઈ સ્પૃહા નથી. કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. ચાલો ભાગ્યનો ઉદય બહુ સારો છે ને, બહુ સારી કમાણી ચાલે છે, એ પણ અમને ભાગ્યની પણ સ્પૃહા નથી. આવો ઉદય અમને સારો અનુકૂળ કરશે તો સારું, એવી પણ સ્પૃહા નથી. સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે વેદન કરવી યોગ્ય છે. જે કર્મો સત્તામાં રહ્યા છે એ પોતે પૂર્વે ઉપાર્જિત કર્યા છે, એ ઉપાધિરૂપ છે, એ ઉપાધિરૂપ સ્પૃહા ગણ. લોકો એને સ્પૃહા જ ગણે છે. કંઈક એમની પણ ઈચ્છા હશે ત્યારે બેહતા હશે ને દુકાને જઈને. તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એ અનુક્રમે જેમ જેમ ઉદય આવે તેમ તેમ ભિન્ન રહીને, એનાથી ભિન્ન રહીને ભોગવી લેવું છે પ્રારબ્ધને. એક સત્સંગ હવે શું કે છે, તમારો ભાવ ક્યાં દોડે છે આટલી જ્ઞાન દશા છે તો એક સત્સંગ, અને તમરૂપ સત્સંગ તમારા જેવાનો સત્સંગ એની સ્પૃહા વર્તે છે. સાચી વાત એ છે, સ્પૃહા વર્તે છે એટલે ભાવ એ થયા કરે છે. સત્સંગમાં રહીએ અને એ પણ તમારા જેવાના સત્સંગમાં, નિરંતર તમારા સત્સંગમાં જ રહીએ. રુચિ માત્ર સમાધાન પામી છે એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? અમારી કોઈ રુચિ છે? રુચિ માત્ર સમાધાન પામી છે તો કે બહારની રુચિ રહી નથી, સમાધાન વર્તે છે એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? કોઈ એક બાબતમાં પણ ક્યાંય અમને રુચિ થાય એવું બનતું નથી. સહજપણે એમ એવી દશા છે, એ આશ્ચર્યમય દશા અમને લાગે છે, આશ્ચર્યમય દશા. હા, આટલો વેપાર, આટલી ઉપાધિ, આ બધું ક્યાંય રુચિ નથી. સહજપણે એ દશા રહે છે એવું આશ્ચર્યમય દશા છે. પોતાને પોતાની દશાને આશ્ચર્ય લાગે છે. ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. અત્યારે જે આ દેહમાં મળ્યો અને આ જેવું બન્યો અને જે કઈ બન્યું કે જે ન બન્યું હતો ભવિષ્યકાળે કુદી થાત, એવું અપૂર્વ કામ થયું છે એમ કે છે. આ દેહે ભલે આયુષ ટૂંકું હતું એમનું, તો 25મા વર્ષે લખે છે, 7-8 વર્ષ બાકી છે, અપૂર્વ કામ થયું છે. આ દેહ મળે જે કામ થયું છે એ જો ન થયું હોય તો પછી ભવિષ્યકાળે કોઈ વાર થાત નહીં. ધન્યરૂપ વૃતાર્થરૂપ એવા જે અમે, શું લખે છે, કેવી દશા છે પોતાને, પોતાને માટે પોતે એમ લખે. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે, તેને વિશે આ ઉપાધિ જેવું જોઈ લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. બધા ભૂલા પડે તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવો ઉદય આવ્યો છે, કોઈને ન લાગે કે જ્ઞાની હશે. નાની ઉંમર, મોટો વેપાર ધંધો, કુટુંબ પરિવાર, બાયડી છોકરા બધું જોવે, બધા ભૂલા પડે એવો દેખાવ છે. લોક માત્ર જગતના બધા જીવો ભૂલા પડે શું એમાં આશ્ચર્ય નથી. અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પણ જીવને પડ્યું નથી તો તે આવા યોગના કારણ થઈ શકે. સત્પુરુષ તો ઘણા થયા હોય છે પણ એને આવા પૂર્વના કર્મના એવા યોગ હોય છે જીવને ઓળખાણ પડ્યું નથી એનું કારણ આ છે. વધારે લખવું સૂઝતું નથી. નમસ્કાર પહોંચે. ગોસળિયાને સંપરિણામ રૂપ યથા યોગ્ય અને નમસ્કાર પહોંચે. સમસ્વરૂપ શ્રી રાયચંદ્ર ના યથા યોગ્ય સમસ્વરૂપ. ક્યાંય વિષમતા થતી નથી. ઉદયમાં ઘણી ગડબડ છે પણ અમને વિષમતા થતી નથી. કેમ કે અમને એ ઉદય અમારો લાગતો નથી. એ ઉદય અમારો લાગે ને વિષમતા થયા વિના જેટલા અંશે પોતા પણ થાય એટલા અંશે વિષમતા થાય ને.